તારીખ 1/11/1989 શ્રી મદ્રાસ ચંદ્ર પત્રાંક 273-277 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 75.
કોઈ પ્રસંગને અનુસરીને એટલું સંક્ષેપમાં સૂચના આપી છે. ખાસ તો નીચેની વાત લખે છે કે કળિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે. ભાગ્યે જ કોઈ એવો પત્ર છે કે જેમાં એમણે સત્પુરુષ તરફ આંગળી ન સીંધી વળાવી એવો ભાગ્યે જ પત્ર મળે છે. નાનો પત્ર હોય છે તો પણ એમાં એવી વાત લખે છે. કળિયુગમાં એટલે આ કાળની અંદર જેમાં વિષમતા અને વિષમતાની પણ વિચિત્રતાઓ અનેક પ્રકારે વર્તે છે, વિભિન્ન પ્રકારે વર્તે છે, આશ્ચર્યકારક રીતે વર્તે છે, એવી વિષમતાના આ કાળમાં અપાર કષ્ટે કરીને એટલે ભાગ્યે જ કોઈક જીવને સત્પુરુષનું ઓળખાણ પડે છે. અને એવા જીવને કાંઈક ખ્યાલ આવે છે કે આ સત્પુરુષ છે, ત્યાં વળી સંયોગ બાજુના અતિ રાગને કારણે અથવા જે કાંઈ નિર્ણય થઈ ગયો છે, જે કાંઈ મૂલ્ય થઈ ગયું છે, જે કાંઈ અધિકતા અને કિંમત અપાઈ ગઈ છે એના કારણે વળી કંચન અને કાંતાનું મોહ એમાં બધું આવી ગયું. સોનું અને સ્ત્રી એની અંદર તમામ સંયોગો આવી ગયા, બધા જ ઉદયો આવી જાય છે. તેમાં પરમ પ્રેમ આવવા ન જોઈએ તેમ છે. એટલે કે રાગની અધિકાય જે સકલું છે જ્યાં સુધી આ પલ્લું નહીં નમે ત્યાં સુધી આત્મહિત થવાનો અવકાશ નથી. એટલું જો સમજમાં આવે તો ફેર પડે. ઓળખાણ પડે, ઓળખાણ પડે, અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે. એટલે મુમુક્ષુ દશાની અંદર એટલી નબળાઈ હોય છે, એટલી અશક્તિ હોય છે, અથવા એવી નાજુક અવસ્થા છે મુમુક્ષુ દશા કે ઓળખાણ પડ્યા પછી પણ અથવા જાહેરપણે ગુરુદેવના વિષયમાં કેટલી જાહેરાત છે તો પણ અડગપણે રહેવું, નિશ્ચય રહેવો કે આ જ સત્પુરુષ છે અને સર્વાર્પણ બુદ્ધિ એનું સર્વાયોગ્ય છે, એ જે પરિસ્થિતિ છે એ રહેતી નથી. ઓળખાણ પડે, અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે. પ્રાય મુમુક્ષુની એવી ભૂમિકા જોવામાં આવે છે કે અનુસરે તો અનુસરતા જોવામાં આવે છે. સત્પુરુષને વળગેલા, સત્પુરુષને અનુસરતા જોવામાં આવે છે એવા મુમુક્ષુઓમાં પણ એ વૃત્તિ અડગ રહેતી નથી એવું એમને જોવામાં આવે છે. આજે 100 વર્ષ પહેલા વાત લખે છે. 99 વર્ષ તો થયા આજે, 1946, 2046, 1947 99 વર્ષ થઈ
ગયા.
ત્યારે તો ઘણી વિષમતા છે. સત્યને વળગી રહેવા માટે એની કિંમત સમજાવવી જોઈએ. વાત તો સમજણ ઉપર બધી આધારિત છે. એટલી સમજણ એટલું બળ આવશે. સમજણ વિનાનું કેવળ રાગનું બળ છે એમાં ટકી નહીં શકાય, એમાં અડગ નહીં રહી શકાય. એટલે સમજણનો જે તફાવત છે, સમજણનો તફાવત છે. રાગ તો કોઈ વાર માણસને જોરથી આવી જાય છે, એમાં ટકી નથી શકાય. ઓળખાણ પડે, અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે. અને આ કળિયુગ છે, આ કાળ કોઈ એવો વિચિત્ર છે, તેમાં જે નથી મૂંઝાતા તેને નમસ્કાર. એટલે કે આવા વિષમ કાળની અંદર પણ આટી ઘૂંટી સંયોગની ચિત્ર વિચિત્રતા, મુમુક્ષુઓની ચિત્ર વિચિત્રતા, દુનિયાના પ્રકારોની અનેક ચિત્ર વિચિત્રતા, એમાં પણ એમાંથી પણ જે માર્ગ કાઢી લઈને સંસર્વટ ઉતરીને આત્મહિત કરી લઈએ છે અથવા આત્મહિતના રસ્તે ચડી જાય છે, અમે તો એને નમસ્કાર કરીએ છીએ. શાબાશ છે, ધન્ય છે તને કે આ કાળમાં પણ તે તત્વને છોડ્યું નહીં અથવા તત્વને ગ્રહણ કરી લીધું અને સાચો રસ્તો પકડી લીધો, અમે તો નમસ્કાર કરીએ છીએ. એ વિષયમાં એમની વિચક્ષણતા કોઈ અસાધારણ છે. ઘણા એવા એવા પ્રસંગો અને એવા એવા વચનો આ ગ્રંથમાં જોવા મળે છે કે એમની વિચક્ષણતા માટે અને જે માર્ગને એ અનુસરે છે, એ માર્ગને કેટલી કુશળતાથી અનુસરે છે, અંતરબાહ્ય બંને પ્રકારથી એ ખરેખર જ્યારે સમજમાં આવે ત્યારે એમના પ્રત્યેનું બહુમાન વિશેષે વિશેષે વૃદ્ધિગત થાય એવું સ્પષ્ટ થાય છે. રસ્તે ચઢનારને નમસ્કાર, કે આ કાળમાં આ રસ્તે તમે આવી ગયા, નમસ્કાર છે તમને, એટલો એને આદર આપે છે. કેટલો રિસ્પોન્સ આપે છે, કેટલો આદર આપે છે, આવશે જ તો અન્ય વાતો આવશે, અસાધારણ વાતો આવશે. એ વિષયમાં એ ઓળખાણ એવી છે કે એક પ્રશ્ન પૂછું એટલે તમને ખ્યાલ આવી જશે પ્રશ્નના ઉત્તરે. આજે ગુરુદેવને અનુસરતા અને અનુસરવા માટે સામાન્ય રીતે બીજા પ્રસંગોથી, કુટુંબથી, ધંધાથી નિવૃત્ત થઈને ત્યાં રહે છે, સંગડાવીને રહ્યા છે, ગુરુદેવને મહિના વગર રહ્યા છે. એમને પૂછો કે તમે સત્પુરુષને ઓળખ્યા વગર અહીંયા આવ્યા, પૂછો એમને. શ્રીમદજી જે લક્ષણો બતાવે છે એ ક્યાં સમજાણા છે કોઈને, પણ એમને પૂછો તો એમ કહેશે કે અમે ગુરુદેવને ઓળખ્યા નથી ને એમને અહીંયા આવી ગયા છે. તો ગુરુદેવને સાંભળ્યા, ગુરુદેવની દિવ્ય જંતની જેવી વાત સાંભળ્યા પછી એમ થયું કે હવે તો અહીંયા જ રહેવું છે, અને એટલા માટે સંકેલો કરીને અહીંયા આવી ગયા. તો એવી જે ઓળખાણ છે એને અહીંયા ઓળખાણ શબ્દમાં લે છે. બાકી જે અંતરથી ઓળખે છે એને તો પરમ પ્રેમ આવ્યા વિના રહીએ નહીં, અને એને એમાં ડગી જવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, એ વાત નથી. પણ કેમ આપણે મોટો સમૂહ થઈ ગયો છે, એમની આજુબાજુ પણ કેટલોક સમૂહ થઈ ગયેલો, 24મા વર્ષમાં મોક્ષ માર્ગમાં પ્રવેશને એમાં એ પહેલાં થોડી પ્રસિદ્ધિ 18-19-20 વર્ષમાં બહુ થઈ ગઈ છે. આજે ચમત્કારના અનુભવો એમના વિશે ચાલુ, પછી સતાવધામનો પ્રયોગો કર્યા એમણે જાહેરમાં, અને એ બધું એમની પ્રસિદ્ધિનું થોડું કારણ થઈ ગયું. પછી 23મા વર્ષમાં એકદમ સન્મુખતામાં આવ્યા, આત્માર્થનો એકદમ વિષય ખ્યાલમાં આવ્યો, તો બધી બાજુથી સંક્ષેપ કરી લીધો કે પરિચય જ કોઈનો કરવો નથી, પરિચય ઘટાડી દેવો છે, થાય છે ઘટાડી દેવો છે, ન વધે એની સાવધાની રાખવી છે. તો પણ અમુક ગ્રુપ, કેટલોક સમૂહ એમની આજુબાજુ આવી ગયેલો, એટલે તેમણે 254 મુખંભાદ નામે મૂકશું અને પત્ર લખ્યો છે કે કેટલીક ક્ષતિઓ મને જોવામાં આવે છે અને હું એ ક્ષતિઓ તમારા મોક્ષમાં જોઉં છું, જે મારા પરિચયમાં આવ્યા છે એમાં જોઉં છું. એ કાળમાં જે મોક્ષોની સરળતા હતી, એટલી સરળતા તો આજે ભાગ્યે જ જોવા મળે એવો પ્રકાર છે, એટલી સરળતા નું જોવા મળે. છતાં પણ એમને સંતોષ નથી, એટલે જેને સ્પૃહા નથી એ તો નિષ્પ્રત વ્યક્તિ તો જે છે એ વાત કરી દેશે. જેટલો એ મોક્ષ માર્ગમાં આવનારને આદર આપે છે એક બાજુથી, જેટલો એ વાત્સલ્ય કરે છે એક બાજુથી, એટલો જ સામાજીવને માર્ગે ચડાવવા માટે સ્પષ્ટ એના દોષને પણ કહી દે છે. એમાં પણ એ હિત બુદ્ધિએ ગોળ ગોળ રાખતા નથી, આવવા માટે આદર આપે છે, એને વૃદ્ધિગત થવા માટે આદર આપે છે, બીજી બાજુથી એના દોષની વાત આવે છે તો ચોખ્ખી ચણાક કહી દે છે. એની અંદર થાબડપણા નથી કરતા. આવી જે એમની વિશિક્ષણતા છે એ અસાધારણ અને લોકોત્તર વિશિક્ષણતા છે. અને જેમ જેમ એમના પત્રો વાંચીએ તો એ વિષયની સૂક્ષ્મતા અને વિશેષતા નજરમાં આવે છે, એનો અભ્યાસ થાય છે. અને એ વાત પોતાને એક ઉપદેશાત્મક પ્રસંગ ગણીને અંગીકાર કેવી રીતે કરવી એ પણ એમાંથી લક્ષ્ય કરવા જેવો વિષય છે. હા, કઠિન છે વાત, સાચી વાત છે. પણ હવે આ તો વિષય જેવો છે કે આત્મહિત જેને કરવું છે એને એક વાર તો એવો અભિપ્રાય જોરથી આવવો જોઈએ અંદરથી કે ગમે તે પરિસ્થિતિ ઊભી થાય, વર્તમાનમાં કે ભવિષ્યની, મારે આ કામ કરી જ લેવું છે, ગમે તે ભોગે કરી લેવું છે, કોઈ પણ કિંમતે કરી લેવું છે, એટલો જોરથી અભિપ્રાયને આવવો જોઈએ. તો કાંઈક આ બાજુ આ માર્ગની દિશામાં એકાદું ડગલું પ્રવેશમાં એકાદું ડગલું પણ ભરાશે, બાકી તો પ્રવેશ જ નથી એમ સમજવા જેવું છે. બાકી તો ગતાનુગતે લોકસંજ્ઞાએ અને એક રૂઢિગત રીતે અનુસરવાની પદ્ધતિ તો થઈ જ જાય છે, આપોઆપ સહેજે સહેજે બની જાય છે. નહીતર એવું કાર્ય કરવાનું બને જ નહીં, આ બહુ સીધી વાત છે. ઓળખાણ હોય તો એ પ્રકાર, ખરેખર ઓળખાણ હોય તો એ પ્રકાર ના આવે. બાકી ઓકે ઓકે તો આજે હજારો માણસો માને છે ગુરુદેવ, એટલે કઈ ઓળખીને માને છે એમ તો ન કહી શકાય. એટલે તો દ્રષ્ટાંત જરા વિશેષ લીધો કે ખાલી સોનગઢ આવે છે અને બીજા જાય છે એમ નહીં, સોનગઢ રહી જાય છે એવો દ્રષ્ટાંત લીધો. અલબત્ત એને ફરવાના ચાન્સ વધારે છે, એને ઓળખવાના એની તક વધારે છે, કેમ કે એને સમય એટલો ફાયો અને બીજેથી બીજી પ્રવૃત્તિથી ખસ્યા, તો એને એટલે એટલી તક વધારે જરૂર છે. પણ એ તકનો પોતે લાભ લઈએ તો એ તકનો ઉપયોગ થયો, નહીતર એ પણ વાત નકામી ગઈ એમ બને છે. અને એવું બને છે એટલા માટે સત્પુરુષો એ વાત કરે છે કે એવો કોઈ કાળ છે કે એકવાર ઓળખાણ પડે એટલે એમ લાગે કે આ સત્પુરુષ જ છે, અમને એમાં શંકા નથી, એમ પોતાને એમ જ લાગે કે હું કંઈ શંકા રાખીને નથી અહીંયા આવ્યો કે અહીંયા રહ્યો, મને તો બરાબર લાગે છે કે આજ મહાપુરુષ છે, આજ સત્પુરુષ છે. તો પણ અડગપણે ન રહી શકે એવા કોઈ ચિત્ર વિચિત્ર પ્રસંગો બને, આજ્ઞામાં ન રહે, ન અનુસરે એવું કરે છે જીવ. અને એવી જીવની વૃત્તિ છે એ આજે 100 વર્ષ પહેલા એમના ખ્યાલમાં એ વાત આવી છે. અને જોવે છે કે બહુ ભાગ જીવોની આ પરિસ્થિતિ છે, એટલે કાળ જ કોઈ એવો ઝીણો છે, નહીતર વિદ્યમાન સત્પુરુષ હોય એને અનુસર્ગ જીવ થયો હોય પછી પાછો વાળીને કેમ જોવે. સંયોગ પ્રત્યે કંચન અને કાંતા, એટલે સંયોગ પ્રત્યે પાછો વાળીને કેમ જોવે, પછી તો સંયોગને ગૌણ કરીને એટલી મુખ્યતામાં આવી જાય આત્મહિતને કે એને નુકસાન થવાનો પછી અવસર આવે નહીં. દિન પ્રતિદિન આત્માની જે વૃદ્ધતા છે, જે ઊંચી કુટીમાં આવવાના પરિણામ છે, એમાં એ દિન પ્રતિદિન આવતો જ જાય. પોતાની ઉન્નતિ, આત્માની ઉન્નતિ અને આત્માની અવનતિ આ પરસ્પર વિરુદ્ધ માર્ગ છે. તો ઉન્નતિના ક્રમમાં જેને પ્રવેશ કર્યો એ તો દિન પ્રતિદિન ઉન્નતિના ક્રમમાં આગળ જ વધવો જોઈતો હતો. એના બદલે એ માર્ગ ઉન્નતિના ક્રમમાં બાહ્ય માર્ગમાં બાહ્ય પરિસ્થિતિમાં આવ્યો, થોડા વિચારથી એટલો અંદરની પરિસ્થિતિમાં પણ આવ્યો, અને પછી ઉન્નતિના બદલે અવનતિમાં આવે ત્યારે સત્પુરુષને પણ આશ્ચર્ય થાય છે કે અરે આ પંચમ કાળ તે શું ભાગ ભજવે છે કે જે અહીંયા આવીને પણ એ રીત કરે, આ તે શું કહેવાય? તો લગભગ તો આવી પરિસ્થિતિમાં મુંજાઈને જીવ અટકી જાય છે, મુંજાઈ જાય છે. મુંજાયા વિના માર્ગ કાઢી લે છે, ન મુંજાયા રીતે માર્ગ કાઢી લીધો, જેને માર્ગ શોધી લીધો, માર્ગને પકડી લીધો, એને નમસ્કાર કરે છે પોતે. મુંજાયા નહીં એને નમસ્કાર. સત હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે, સત હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે. ધર્મના ક્ષેત્રમાં સત છે એ આવરણ પામી હોય એવું દેખાય છે. જુદી જુદી જે ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે. યુગાદિક સાધન, આત્માનું ધ્યાન, આત્મચિંતન, જ્ઞાનની શુષ્કતા, વેદાંત, વેદાંત શુષ્ક એટલે જ્ઞાનની શુષ્કતા, ત્યાં સાંખ્યમાં ત્રિકાળીની મુખ્યતા વાળો પ્રકાર જે છે એમ. પણ તેવું નથી. જુદી જુદી ચેષ્ટાએ જાણે સત પ્રગટ હોય એવું આભાસ થાય કે અહીંયા પણ લાગે છે, અહીંયા પણ લાગે છે, અહીંયા પણ લાગે છે. કેમ કે કોઈ આત્મધ્યાનની વાતો કરે છે, કોઈ શુષ્ક જ્ઞાનની વાતો કરે છે, કોઈ અધ્યાત્મ ચિંતનની વાત કરે છે, કોઈ યોગના પ્રયોગોની વાતો કરે છે, તો પણ સત અપ્રગટ રહ્યું હોય એવું લાગે છે એમને. દેખાય છે એટલે એવું સ્પષ્ટપણે લાગે છે કે સત અપ્રગટ છે, આ વાત બધી સ્પષ્ટ નથી એમને. અંધારામાં કૂદકા લોકો મારે છે, કાંઈ માર્ગામાં હાથ આવે એવું લાગતું નથી. આત્માને કલ્પે છે, જ્યાંથી એને સાંભળવા મળ્યું હોય, વાંચવા મળ્યું હોય, ત્યાં એ મનથી નિર્ણય કરે છે, આત્માનો કલ્પના કરે છે, ધ્યાન કરવાનો પ્રયત્ન કરે છે, કલ્પના કરે છે, યથાર્થ રીતે એને નિશ્ચય થઈને સ્વરૂપ ધ્યાન થવાનો પ્રસંગ હોતો નથી. એટલે બાકી માન્યતા જેટલો પ્રકાર છે એ બધો કલ્પિત છે. આત્મ ધ્યાન, અધ્યાત્મ ચિંતન, વેદાંત શુષ્ક, વેદાંત શુષ્કમાં સાંખ્યનો કુટસ્થ પરિણામની મુખ્યતાની વાત છે. પરિણામ વગરનું દ્રવ્ય યુગાદિક સાધન એ વગેરે ચેષ્ટા એટલે બહારના જે પ્રકારો છે એનાથી જાણે સત હાથમાં આવી ગયું એમ લોકો માને છે. પણ અમને લાગે છે કે સત કેવળ અપ્રગટ રહ્યું છે, ક્યાંય નથી દેખાતો. અને એમના કાળમાં એને જરા એમણે ફેરવી છે, કોઈને જોયા નથી, કોઈને સતની પ્રાપ્તિ થઈ હોય એવા કોઈ વ્યક્તિને એમણે જોયા નથી. જીવ સિદ્ધાંત છે કે જળ કોઈ કાળે જીવ ન થાય અને જીવ કોઈ કાળે જળ ન થાય. આમ એક મૂળમાં સિદ્ધાંત છે જળ ચેતનના ભેદનો, કે કોઈ કાળે જળ છે તે જીવ ન થાય અને જીવ છે તે જળ ન થાય, અથવા તેની કોઈ ક્રિયા પરસ્પર એકબીજાથી એકબીજાની ન થાય. તેમ સત કોઈ કાળે સત સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોય શકે નહીં. જો જળથી ચેતનનું કાર્ય ન થતું હોય તો સત સિવાય સતની પ્રાપ્તિ થવી કોઈ દેખાતી નથી આપણે. સત સિવાયના બીજા કોઈ સાધનથી સતની ઉત્પત્તિ થઈ શકે નહીં. નિમિત્ત નૈમિતિક સંબંધ પણ સજાતીય દ્રવ્યનો સ્વીકારે આપે છે, વિજાતીય દ્રવ્યનો નહીં. આગમથી ભૂલે છે ને, અમારી પાસે આગમ છે, ભલે સત્પુરુષનું હોય પણ આગમ તો છે ને અમારી પાસે આચાર્યોને, એ ભૂલો. બહુ મોટી ભૂલ થઈ ગઈ. જો જળથી ચેતનનું કાર્ય થતું નથી તો કોઈ કાળે સત સિવાય, સત્સાધન સિવાય સત પ્રગટ થવાનો કોઈ અવસર નથી, ઉત્પન્ન થઈ શકે નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં એમ શું કહ્યું? આવી દેખીતી સમજાય તેવી વાતમાં મૂંઝાઈને જીવ પોતાની કલ્પનાએ સત કરવાનું કહે છે, સતને પ્રરૂપે છે, સતને બોધે છે, એ આશ્ચર્ય છે. એટલે જે સતથી વિમુખ ચાલે છે, સત્પુરુષને જે છોડે છે, સત્પુરુષથી દૂર જાય છે, વેગળા જાય છે, વેગળા રહે છે, અથવા વિમુખ રહે છે, ત્યારે આશ્ચર્ય પામે છે. કે જ્યારે જીન સિદ્ધાંત એવો છે કે જડથી ચેતન ન થાય, તો કોઈ અજ્ઞાનીથી જ્ઞાન પામે એ તો જડથી ચેતનનું કાર્ય માનવા બરાબર છે. પ્રત્યક્ષ યોગનો વિષય માનીને ગજબની વાતો કરી છે. હા, એમ જ છે. એ તો વૃત્તિ જડ, જડાશ્રિત વૃત્તિને જડ જ કહી છે ખરેખર તો. એ આત્માને પણ જડ કહ્યો છે. પણ અહીંયા તો સતના માર્ગમાં ભૂલે છે જે, અને વિદ્યમાન સત હોય, પ્રગટ સત હોય, અને એનું મૂલ્યાંકન ન કરી શકે, ત્યારે એમ કહે છે કે જડથી ચેતન ન થાય, ચેતનથી જડનું કાર્ય ન થાય. આ તો પ્રગટજીન સિદ્ધાંત છે. તો સત્સાધન વિના, સત્સાધન સમજો નહીં ત્યાં બંધન સમજાય. સતનું સાધન, સાધન બાહ્ય સાધનની ખબર ન પડી, અંતરંગ સાધનની તો કેમ ખબર પડે? જેને બાહ્ય સાધનમાં પણ, આ તો સત્પુરુષ તો હજી બાહ્ય સાધન છે, પાત્રતા અપેક્ષિત છે. પાત્રતા ન હોય તો સત્પુરુષનો યોગ શું કરે? કાંઈ ન કરે. એટલે એમ કહે છે કે પોતાની કલ્પનાએ સત માને, સત્સાધન માને, એનું પ્રરૂપણ કરે, એને બોધે છે. એટલે ધર્મને આ ક્ષેત્રની અંદર પણ એમણે જોયું કે જીવો કલ્પનાથી સત્પ્રાપ્તિની વાત કરે છે, એનું પ્રરૂપણ કરે છે, એનો ઉપદેશ આપે છે. આ એક આશ્ચર્યની વાત છે. આ તો જડથી ચેતનનું કાર્ય માનવા જેવી વાત છે. એ તો જીન સિદ્ધાંત છે કે જડ કોઈ કાળે જીવ ન થાય, તે ન જ થાય. એટલો જે તફાવત છે, એટલો તફાવત અસત થી સત થવાનો માનવો તે છે. એ તો શું છે કે સંયોગ તરફની વૃત્તિ તો આત્મવૃત્તિને નો કાળ જ છે. એ તો સંયોગ તરફની તીવ્ર વૃત્તિ છે, રસવાળી વૃત્તિ છે. એ તો આત્મા તરફ વળવા માટેનો એ કાળ છે. એ તો એને ઉત્પન્ન જ નહીં થવા દે. પણ અહીંયા જે લીધું છે એ તો બાહ્ય સાધનમાં જે જેવું ભૂલ્યા છે એની વાત કરી છે. અને એનું મુખ્ય કારણ હોય છે લોક સંજ્ઞા. એનું મુખ્ય કારણ જે રહી જાય છે, સતથી જે વિમુખ જાય છે, એનું કારણ લોકોને જ્યારે જીવ મુખ્ય કરે છે, લોકની નજરને મુખ્ય કરે છે, ત્યારે તે પોતાની નજર આત્મદ્રષ્ટિને છોડે છે. એટલે તો એ વાત કરી છે, નીચે એક જ લીટીમાં એ વાત કરી છે પત્ર પૂરો કરતા પહેલા, કે આમ કેમ થયું? સત્પુરુષ હોવા છતાં એનાથી, એની સમીપ કેમ જીવ આવી શકતો નથી? એનાથી દૂર રહે છે, વિમુખ કેમ રહી જાય છે? કે જગતમાં રૂડું દેખાડવા માટે વિમુખ શું કાંઈ આચરે નહીં? જગતને જેમ કેવું હોય તેમ કહો, પણ રૂડું હોય તે જ આચરે. આત્મકલ્યાણ થાય, રૂડું એટલે આત્મકલ્યાણ થાય, એ એક જ લક્ષમાં રાખે. બાકી બધું ગૌ, આખા જગતને ગૌ કરી દે. જેમ જગતને માનવું હોય તેમ માને. મારે કોઈના સામે જોવું નથી, મારું કલ્યાણ થાય એ વાતમાં ફેરફાર મારે કરવો નથી. આવી મુખ્યતા જ્યારે આવે છે ત્યારે લોક સંજ્ઞા છૂટે છે. લોક સંજ્ઞા મટે મચ્યા વિના કદી પણ ઓળખાણ થાય નહીં. વિધિમાન સત્પુરુષની ઓળખાણ ન થાય, અને અંદરમાં આત્માની ઓળખાણ ન થાય, અનુભવ થવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. આ વચન બહુ પ્રસિદ્ધ છે શ્રીમદજીનો. જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષું કાંઈ આચરે નહીં, અથવા જે કાંઈ આચરણ હોય એમાં એ દ્રષ્ટિકોણથી મારા તરફથી કોઈ દેખાવ અને આડંબર ન થાય એની તકેદારીને, સાવધાનીને જાગૃતિ રાખી. કે લોકોની ગણતરી થાય એવી રીતે તો કાંઈ હું કરું નહીં, અને એવી રીતે કોઈ થતું હોય તો મારે કાંઈ કરવું નથી. લોકસંજ્ઞાનું ઝેર જેને ખ્યાલમાં આવ્યું છે એ બાબતમાં સાવધાન થઈ જાય છે, જાગૃત થઈ જાય છે અને લોકોની નજરમાં મુખ્યતા મેળવવા માટે ઉલટાનો બચવાનો પ્રયત્ન કરે છે કે નહીં મારે ભાગવું છે એ સ્થાનથી, તો મારે દૂર ભાગવું છે એવો આત્માર્થનો સમજણપૂર્વકનો નિર્ણય હોય છે, નહીંતર તો આત્માર્થ રહેવું મુશ્કેલ છે એ પરિસ્થિતિ. એની સમય અમૃત તો આત્માનો જે માર્ગ પકડે છે એ અમૃત છે, સન્માર્ગ છે એ અમૃત છે, આ તો ઉન્માર્ગ છે. ભલે પછી દાન આપે, ઘણો સ્વાધ્યાય કરે અથવા ધર્મના ક્ષેત્રમાં ધાર્મિક જન તરીકે લોકોની શ્રદ્ધા ઘણી પ્રાપ્ત હોય, લોકો ગુરુને વિશ્વાસ કરે કે નહીં, આ તો ધર્મના ક્ષેત્રમાં ધાર્મિક વ્યક્તિ તરીકે એના માટે બે મત નથી, શું ચોકડી મૂકે છે કે જગતને રૂડું દેખાડવા અમુક શું કઈ આચરે નહીં, રૂડું હોય તે આચરે, બસ આ એક જ લક્ષ્ય છે. જગતને દ્રષ્ટિમાંથી ઉડાડ્યું એમ છે ખરેખર. હા, એમાં કઈ પ્રશ્ન નથી. સદગુરુનો યોગ ન હોય તો સત્શાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે, પણ એને ખ્યાલ છે, મુમુક્ષુને એ ખ્યાલ છે કે મને નિમિત્ત છે એ સત્પુરુષ થશે, શાસ્ત્ર નહીં થાય, એને ખ્યાલમાં છે. સત્પુરુષ છે એ પ્રગટ દીવો છે અને શાસ્ત્ર છે એ આગમ ઉપર કાગળ ઉપર ચિતરેલો દીવો છે. પોતાને અજ્ઞાન અંધકાર છે, પ્રકાશ ક્યાંથી મળશે? ચિતરેલા દીવાથી મળશે? ચિતરેલા દીવા ઉપરથી પ્રગટ દીવો કેવો હોય એનો ખ્યાલ કરવા પૂરતો આધાર લ્યો, પણ ચિતરેલો દીવો છે એનાથી પ્રકાશ નથી મળતો. પ્રકાશ મળે છે, પ્રગટ દીવો છે એનાથી મળે છે, એટલો ફરક છે. એટલે તો બહુંડો વિચાર કરવો, જે પ્રકારના પરિણામ એવા હોય કે ખ્યાલ ન રહેતો પણ થઈ જતા હોય, લોક સંજ્ઞાના પરિણામ, લોકની મુખ્યતાના પરિણામ, આપણી ગણતરી થશે, આ વાતમાં આપણી ગણતરી થશે, તો બહુ સૂક્ષ્મ અવલોકનથી એની જાગૃતિ રાખવી જોઈએ. એમ એ વિષયમાં અવલોકન જરા વધારે સૂક્ષ્મ તીક્ષ્ણ બનાવવું જોઈએ કે આ કાર્ય મેં કર્યું અથવા આ કાર્યમાં મારી મુખ્યતા દેખાઈ લોકોને, પણ મારા પરિણામમાં તો ક્યાંય એવું નહોતું ને કે લોકોને મુખ્યતા દેખાય છે એવું કોઈ લક્ષ્ય મેં તો સ્થૂળપણે તો નહીં પણ સૂક્ષ્મપણે તો નથી રાખ્યું ને, કે નથી રહ્યું ને મને એ તપાસી લઈએ છે. અને એવું લાગે તો એ વિચાર કરે કે ફરીને આવું નહીં થવું જોઈએ, ફરીને આ રીતે પરિણામ નહીં આવવું જોઈએ. અમે લોકો ભલે માને કે આ ભાઈને ઘણો લાભ મળ્યો, મને તો મારા આત્માને ઘરમાં નુકસાન થયું છે. લોકો એમ માને કે આને બહુ લાભ મળ્યો, કેમ કે લોકોની નજરમાં એ કાર્ય આવ્યું, આ એમ સમજે છે. એમના પ્રત્યે કઈક વિશેષ એમને બહુમાન આવે છે, એની પાત્રતા એવી હતી, એવી કઈ લખતા કે જેને લઈને પોતાને વિશેષ આત્મભાવમાં આવિર્ભાવ થવાનું નિમિત્ત પડતું હતું. એટલે તે વાંચીને સર્વાત્માનું, એટલે પોતાના આત્માનું સર્વસ્વ એવો પોતાનો આત્મા, તેનું ચિંતન અધિક સાંભળ્યું છે. સત્સંગનો અમને વારંવાર વિયોગ રાખવો એવી હરિની જે ઈચ્છા, તે સુખદાયક કેમ માનીએ કેમ મનાય, તથાપિ માનવી પડે છે. અંદરની જે યુદ્ધ છે પરસ્પર વિરુદ્ધ વૃત્તિનો, એ પ્રસિદ્ધ કરે છે કે કુદરત અમને તમારાથી વિયોગમાં રાખે છે, અને સત્સંગથી યોગમાં રહેવું એને તો સુખદાયક કેમ માનીએ, અમે કેમ માની શકાય, છતાંય માનવું પડે એવી પરિસ્થિતિમાં ઉભા છીએ, સમાધાન કરીએ છીએ. એમ સમાધાન અને સમાધાનની સામે ઉઠતો જે વિકલ્પ, એ બંને એમનું પ્રદર્શન કર્યું, બંને વાત પ્રસિદ્ધ કરી દીધી છે પોતાના પરિણામને. અને સાથે સાથે એમ કહ્યું કે જો તમારા પત્રોથી અમને આવું આત્માનું ચિંતન અધિક સાંભળે છે, તો તમારા સાથેનું પ્રત્યક્ષ સમાગમ હોય તો વિશેષ આત્મભાવ આવિર્ભૂત થાય, એમ સમજીને એમને સમાગમ માટેનો વિચાર વિકલ્પ ત્યાં જોર કરી જાય છે. આ તો પોતે પાછા જ્ઞાની છે, પોતે જ્ઞાની છે, પણ એકદમ પાત્ર મુમુક્ષુ છે કે જેના પરોક્ષ વચનથી પણ પોતાને આત્મભાવ આવિર્ભૂત થાય છે, તો એમને એ જ વખતે પ્રત્યક્ષ યોગનો વિકલ્પ જોર કરી જાય છે. પછી કોઈ વ્યક્તિનું નામ અહીંયા બાદ કર્યું છે, કેમ કે એમના વિશે લખ્યું છે કે વિમુખ વર્તે છે. આગળથી છે એમ લખે છે, ફલાણાને દાસત્વ ભાવથી વંદન કરું છું. જો કેટલો રિસ્પોન્સ આપે છે, વિમુખ વર્તે છે ને એમ કે છો, ગજબના કોઈ એમના પ્રકાર છે. સામા માણસ પ્રત્યે કેમ ચાલુ, ગજબની વાત કરે છે. કોઈનું નામ નથી લીધું, પણ સૌભાગભાઈના પરિચિત છે. એને દાસત્વ ભાવથી વંદન કરું છું. એમની ઈચ્છા સપ પ્રાપ્ત કરવા માટે તીવ્ર રહેતી હોય, શું કારણ છે? કે એ જીવ સત પ્રાપ્ત, એમની ઈચ્છા સત પ્રાપ્ત કરવાની તીવ્ર છે. એ વારંવાર એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે નહીં, મારે આત્મકલ્યાણ કરી લેવું છે, મારે આત્મકલ્યાણ કરી લેવું છે, એવી જે વાત કરે છે. હું તો એને દાસત્વ ભાવથી વંદન કરું છું. પેલો અજ્ઞાની છે, અજ્ઞાની માર્ગ જુદી જાતનો છે. ધીરુભાઈ, અલૌકિક માર્ગ છે કે સામો જીવ સત પ્રાપ્તિની ભાવના વ્યક્ત કરે છે, ઈચ્છા વ્યક્ત કરે છે, એને અમારો 100 ને 101% અમારો રિસ્પોન્સ છે એમ કે છે. ખ્યાલ છે બધો, કેટલામાં છે, કેટલો વિમુખ જાય છે, એ બધો ખ્યાલમાં છે, પણ છતાં એની ઈચ્છા એને માન આપે છે. આ એક કોઈ વિશિષ્ટ પ્રકારની વિચક્ષણતા છે. ગજબ લેવ છે, ગણધર કરે છે ને સમ્યક દ્રષ્ટિ અસમ્યક દ્રષ્ટિઓને નમસ્કાર કરે છે. અરે આચાર્યો એ સમ્યક દ્રષ્ટિઓને અંદર નમસ્કાર કર્યા છે. એ તો આમ આ દંશણ મૂલો ધમ્મનું સબ્જેક્ટ છે, આખો જે થીમ છે એ પુસ્તિકાનો એ એટલો જ છે કે બધા મુનિઓને આચાર્યોના કથનો લીધા છે, અને એમાં કેટલા મુનિને આચાર્યોએ સમ્યક દ્રષ્ટિને વંદન કર્યા છે. પદ્મ પ્રમલ ધારી દેવ આત્માની મસ્તીમાં ટીકા કરે છે, નિયમ સારને શું, તો પણ સમ્યક દ્રષ્ટિનું પ્રકરણ જ્યાં સામે આવે છે તો કે વંદામહે તમ વયમ, અમે એને નમસ્કાર કરીએ છીએ. એવા શબ્દો વાપરે છે, વંદામહે, અમે તો એને નમસ્કાર કરીએ છીએ. એ માર્ગ કોઈ જુદી જાતનો છે. માન ના તો ભૂક્કા બોલાવ્યા છે. જે માન મનુષ્ય ગતિ કે જે મોક્ષ માર્ગનો ઉત્તમ ગતિનો એક પ્રકાર છે ચાર માંથી, કે જેમાં માન જ એનો દુશ્મન છે, એને તો ખતમ કરી નાખ્યું છે આ માર્ગમાં. આમાંથી કોઈ વધુમાં વધુ ઉપસીને બહાર આવે એવી વાત હોય તો આ છે કે માનને ખતમ કરી નાખ્યું છે. એ તો આ વાંચે તો અમસ્થ હોય તે આત્માર્થ બહાર ન જાય એવો એવો વિષય છે. આત્માર્થી પણ તો આવી જાય. એમની ઈચ્છા સત પ્રાપ્ત કરવા માટે તીવ્ર રહેતી હોય તો પણ સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થવી દુર્લભ છે. પ્રત્યક્ષ યોગ નહીં ઉપાસે, પ્રત્યક્ષ યોગ તરફ તેમનું લક્ષ્ય નહીં જાય તો એમની સત પ્રાપ્તિની જે ભાવના છે એ ફળવાન થવી દુર્લભ છે. અમને તો કઈ સ્વાર્થ નથી, શું કે છે, અમે તો નિષ્ફળ છીએ, અમારે કોઈની પાસેથી કઈ જોઈતું નથી. એ તો સત્પુરુષની તો વાત જ એવી છે કે એ લીલા ફળદ્રુપ ઝાડ નીચે ભૂખ્યારીએ પણ ફળ તોડે નહીં, એ રીતે એટલા નિષ્ફળ હોય છે. અમને તો કઈ સ્વાર્થ નથી એટલે કહેવું યોગ્ય છે, અને એટલા માટે ધરાકા બંધ કહીએ છીએ આ વાત. નિસ્વાર્થતા અમારી એટલી જોર કરે છે, નિષ્ફળતા એટલી જોર કરે છે, એટલે કહીએ છીએ કે કેવળ સત્થી વિમુખ એવે માર્ગે પ્રાયે તેવો વર્તે છે. બોલો, બે બાજુને કચાસ રાખી ગયા, એક બાજુથી વંદન કર્યા તો બીજી બાજુથી એટલો જોરથી ફટકો માર્યો છે. બે બાજુને એક સાથે એક જ વ્યક્તિ માટે એક જ જગ્યાએ વાત કરી દે છે. બે વાતનું મૂલ્ય એક જ હેતુથી આંકવા જેવું છે, બીજું એમાં હેતુ નથી, બીજો આશય નથી, બીજું કારણ નથી, એક જ કારણે બે વાત કરી છે. આ સમજવા યોગ્ય છે. એક જ પ્રભુ એ વિષય સમજવા જેવો છે કે એક જ વ્યક્તિને દાસત્વ ભાવથી વંદન કરવાનું કહે છે કે તે સત્થી વિમુખ એવે માર્ગે વર્તે છે, અને અમારે કાંઈ સ્વાર્થ નથી એટલે આ વાત કરીએ છીએ. સત્પ્રત્યક્ષ સત્સંગ વિના એમની આત્મકલ્યાણની ભાવના ફળદાયક થાય એ વાત સંભવિત નથી, એટલે આ વાત ચોખ્ખી કહી દઈએ છીએ. જે તેમ વર્તતા નથી, એટલે એમાં શું હોય છે કે આત્મકલ્યાણની ભાવના કયા જીવને ન હોય. આત્મકલ્યાણની ભાવના તો અનેક સંપ્રદાયમાં અન્ય મતોમાં પણ જીવને થાય છે કે અમે તો ધર્મ એટલા માટે કરીએ છીએ કઈક અમારું કલ્યાણ થાય, તો એની ઈચ્છા તો છે, પણ અજ્ઞાનને લઈને એ પોતાના સ્વસંતની સન્મુખ પણ થતો નથી, બહારમાં કોઈ પ્રગટ વિદ્યમાન સત્પુરુષ હોય તો એની પણ સન્મુખ જતો નથી. આમ બને છે, અને એવું તો લગભગ બધા જ કાળમાં એવું બનતું હોય છે. એટલે એમને સુભાષભાઈની સાથે સંગતમાં હતા એવી કોઈ વ્યક્તિના માટે આ નિર્દેશ કર્યો છે. એ તો ભલે કથાનો યોગ છે, કોઈને કોઈના માટે જેમ બી ન હોય, પણ પોતે પોતાના માટે વિચારવાની. જે તેમ વર્તતા નથી તે હાલ તો અપ્રગટ રહેવા ઈચ્છે છે. જે સત્થી સન્મુખ વર્તે છે અને વિમુખ વર્તતા નથી તે હાલ તો પ્રગટ થવા ઈચ્છતા નથી. આશ્ચર્યકારક તો એ છે કે કઈ કાળે થોડા વખતમાં પરમાર્થને ઘેરી લઈને અનર્થને પરમાર્થ બનાવ્યો છે. કલમ ચાલે છે, બહુ સશક્ત કલમ છે, કલમમાં પણ શક્તિ ઘણી છે. એ 100 વર્ષ પહેલા આવી વાત લખે છે કે આ કળી કાળે બહુ થોડા વખતમાં પરમાર્થને ઘેરી લઈને અનર્થને પરમાર્થ બનાવી નાખ્યો છે. જ્યાં સતની પ્રાપ્તિ ન થાય ત્યાં સત પ્રાપ્તિ થાય એવી રીતે લોકોને લાગે છે. જ્યાં જ્યાં જે જે સંપ્રદાયમાં જે જે ક્રિયાકાંડને જે જે રૂઢિને જે પ્રકાર ચાલે છે, જાણે કોઈ ધર્મની ઉપાસના થતી હોય, શું, અને જાણે કોઈ ધાર્મિક વાતાવરણ એવું બધાને લાગે લોકોને કે બસ આપણે આમાં આમ કરતા કરતા જ કલ્યાણ પામી જશું, એવું ઘેરાઈ ગયું છે પરમાર્થ માર્ગ, એવો ઘેરાઈ ગયો છે કે અનર્થને જ પરમાર્થ માનવામાં આવે છે, એ જ ગ્રહિત વિખ્યાત છે. સાધનના વિષયમાં અને બુદ્ધિગમ્ય રીતે વિધિના વિષયમાં જે માર્ગ નથી અને માર્ગ માને છે, ઉપાય નથી અને ઉપાય માને છે, ઈલાજ નથી અને ઈલાજ માને છે, ગ્રહિત વિખ્યાત માને છે, એ અનર્થ છે. પરમાર્થ અનર્થને પરમાર્થ માન્યો છે, ગ્રહિત વિચાર મને જ પરમાર્થ માને છે, મોટી ભૂલ કરે છે. માર્ગને લૂંટી લીધો છે, માર્ગ થઈ ગયો. એ રીતે એક વ્યક્તિ ઉપરના પત્રથી એમણે બહુ ઘણું માર્ગદર્શન અહીંયા મનુષ્યને આપ્યું છે. 275 પત્ર છે અંબાલાલ સાહેબ પર, વિગતવાર પત્ર અને ધર્મદ્વારનું પત્ર પ્રાપ્ત થયું. હાલ ચિત પરમ ઉદાસીનતામાં વર્તે છે, લખવા વગેરેમાં પ્રવૃત્તિ થતી નથી. બે દિવસે એક પત્ર લખેલો છે, વધ પાંચમ પછી વધ સાતમે પત્ર લખેલો છે, પણ પત્ર લખવાની મને પ્રવૃત્તિ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે, પરમ ઉદાસીનતામાં વર્તે છે. ચિત્ત છે એ બાહ્ય પ્રવૃત્તિમાં પાછું પડે છે, રસ આવતો નથી. નિરસ બાહ્ય પ્રવૃત્તિમાં વૃત્તિ એકદમ નિરસ થઈ જાય છે. જેથી તમને વિશેષ વિગતથી કાંઈ લખવાનું બની શકતું નથી. એટલે ધર્મ કરીને ગામ છે બાજુમાં, જ્યાં ખંભા છે એની આજુબાજુનું જે ગામ છે, તો એ વિષયમાં કોઈ વાત હશે એના માટે કોઈ વિશેષ લખતો નથી. ધર્મ જણાવશો કે આપને મળવા માટે હું, એટલે કે અંબાલાલ ઉત્કંઠિત છું, હું એટલે પોતે શ્રીમદજી નહીં, તમે એમ લખજો એમ કે હું તમને મળવા માટે ઉત્કંઠિત છું. આપના જેવા પુરુષના સત્સંગમાં આવવા મને કોઈ શ્રેષ્ઠ પુરુષની આજ્ઞા છે. ધર્મજમાં કોઈ વ્યક્તિ રહે છે, ઘણું કરીને કબીરપંથી છે. આગળ એક પત્ર એનો આવશે. બીજો વિસ્તાર વાળો પણ પત્ર છે, એમાં એમણે ગોળ ગોળ ઘણું લખ્યું છે. નામ નથી પાડતા, પણ ગોળ ગોળ ઘણું લખ્યું છે અને પોતાના વિશે પણ ઉલ્લેખ કર્યો છે. આવ્યું નથી પત્ર, ધર્મ નામ પત્ર નથી આવ્યું, પણ આવશે આગળ. આપના જેવા પુરુષના સત્સંગમાં આવવા મને કોઈ શ્રેષ્ઠ પુરુષની આજ્ઞા છે, એટલે કે આમ પોતાને આમાં ઉલ્લેખ છે. તમારાથી કોઈ વિશેષ પુરુષ છે જેણે એમ કહ્યું છે કે તમારો સત્સંગ આગળ અમારે કરવો, તો બનતા સુધી દર્શન કરવા આવીશ. એટલે અંબાલાલભાઈ એને એમ લખે કે હું તમારા દર્શન કરવા બનતા સુધી આવીશ. તેમ બનવામાં કદાપી કોઈ કારણે વિલંબ થયો તો પણ આપનો સત્સંગ કરવાની ઈચ્છા મને મંદ નહીં થાય, એ પ્રમાણેના અર્થથી એટલે ભાવાર્થથી લખશો. હાલ કોઈ પણ પ્રકારે ઉદાસીન રહેવું યોગ્ય નથી. આમાં કોઈ તાત્વિક વાત નથી, પણ આગળ જે પત્રો આવવાના છે એનો સંકેત આ રીતે કર્યો છે, એટલા પૂરતું આ પત્રને નોંધ લેવાની છે. અમારા વિશેની કાંઈ પણ વિગત તેઓને હાલ લખવાની નથી. અમારી વાત કોઈ પણ તમારે એમને જણાવવી નહીં. એ આગળ એ કહેશે કે અમારું નામ પણ દેશો નહીં, અમારી કોઈ વાત કરશો નહીં. પછીનો પત્ર છે સુભાગભાઈ ઉપરનો. ચિત ઉદાસ રહે છે, કાંઈ ગમતું નથી, અને જે કાંઈ ગમતું નથી તે જ બધું નજરે પડે છે, તે જ સંભળાય છે, ત્યાં હવે શું કરવું? જો મમાણીયા પોતાના ઘરે છે તે આ પત્ર લખે છે. જે કાંઈ દેખાય છે કુટુંબ પરિવાર આદિ, જે કાંઈ સંભળાય છે સંયોગ યોગની વાર્તા આદિ, ત્યાં તો શું સંસારમાં તો એ જ વાત હોય. ચિત્ત તો ઘણું ઉદાસ થઈ ગયું છે, કાંઈ ગમતું નથી, છતાં જે કાંઈ ગમતું નથી તે જ બધું નજરે પડે છે અને તે જ બધું સંભળાય છે. જોવામાં અને સાંભળવામાં જે વિશેષપણે જે બે જગ્યાએ કામ કરે છે એમાં કોઈ વાપરી વિષય એમને પ્રિય નથી. ત્યાં હવે શું કરવું? મન કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. બાહ્ય પ્રવૃત્તિમાં એટલો બોજો લાગે છે કે મન કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. ઉદયના કાર્યોમાં બોજો લાગે છે, ભાર લાગે છે. જાણે કોઈ આંખ પાસે જોવાને બદલે કામ કરાવાય છે, આંખની શું દશા થાય?
બોજો
એમ જ્ઞાન નેત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે પૃષ્ટું છે, એને કામ એની પાસે કરાવવાની પ્રવૃત્તિ, જાણે કોઈ પ્રવૃત્તિ થતી હોય તો એ વિકટ પરિસ્થિતિ છે. એવી સ્થિતિમાં એ વાત છે. મન કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી, જેથી પ્રત્યેક કાર્ય મુલતમાં પડે છે. એમ કહે કે જરા કામ કરો ને, જરા કામ કરી દેજો ને, તો પછી કરશું. હવે તો પછી પાંચ પંદર દિવસ પછી વાત, એમને મુલત નાખ્યા કરે. કોઈ કામ કરવામાં ઉત્સાહ ન આવે એટલે પોતે આનું ગ્રસ્તાશ્રમમાં કેવી દશા જ્ઞાનીની હોય છે. દૂરથી લોકો એમ જોવે છે કે આ ઘરમાં રહે છે ને, પણ એ ઘરમાં કેવી રીતે રહે છે એ આ પત્રો માટે ઊંડાણથી ત્યારે ખ્યાલમાં આવે એવું છે કે કામને કેવી રીતે મુદત નાખ્યા કરે છે. જેમ આ કોર્ટમાં કેસ ન ચલાવે ને કેમ મુદત પાડે છે? ખરેખર તો કામ કરવાના લક્ષણ નથી એમ કે મુદત નાખ્યા કરે. એનો અર્થ શું છે? પછી વાત, પછી વાત, પછી વાત, અત્યારે નહીં પછી વાત. એટલે એને કામ કરવાની ઈચ્છા નથી. જેથી પ્રત્યેક કાર્ય મુલતમાં પડે છે. કાંઈ વાંચન લેખન કે જન પરિચયમાં રુચિ આવતી નથી. ત્રણ જગ્યા વાત દીધી છે. વાંચવામાં પણ લખવામાં પણ પરિણામમાં રસ આવતો નથી, અને બીજા લોકો મળે છે, બીજા જીવોનો પરિચય થાય છે, એમાં પણ રુચિ આવતી નથી. અરુચિ રહે છે, પરિણામ નિરસ થઈ જાય છે. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિશે મૃત્યુથી પણ અધિક વેદના થાય છે. જૈનના ચાલતા મત સંપ્રદાય એની વાતો સાંભળીએ છીએ. આ સંપ્રદાયમાં આમ ચાલી રહ્યું છે, આ સંપ્રદાયમાં આમ ચાલી રહ્યું છે, ત્યારે હૃદયને વિશે મૃત્યુથી પણ અધિક વેદના થાય છે. અરે રે, જૈનના નામે આ જૈન પરમેશ્વરના નામે આગળ વધે. એટલે અન્ય મતની જેમ લોકો પ્રવર્તતા જોવામાં આવે છે તો અમને મૃત્યુથી પણ અધિક વેદના થાય છે. અરે રે, સન્માર્ગ નામે ઉન્માર્ગ, સન્માર્ગના નામે લોકો ભળવાઈને આવી રીતે અનુસરે છે, પોતાને વેદના ઉપડે છે, મૃત્યુથી જાણે અધિક વેદના થાય છે. જો કેટલો માર્ગનો પ્રેમ છે, કેટલો માર્ગનો અનુરાગ છે, લોકોનો સમૂહ ઉન્માર્ગે વળેલો જોઈને મૃત્યુ જેવી વેદના થાય છે. મૃત્યુ જેવી નહીં, મૃત્યુથી અધિક વેદના થાય છે. એ બહુ કુદરતી ઉત્પન્ન થયેલી પરિણામની પરિસ્થિતિ છે. બહુ કુદરતી શાસન એટલે શાસનના નામે જે અન્ય મત ચાલે છે. શાસન જૈન શાસન આખું મીઠાય છે, તીખાય છે, લૂંટાય છે. ગુરુદેવ બોલતા ને આકરું બોલી જતા હતા, જૈન માર્ગને ચૂથી નાખ્યો, માર્ગને પીખી નાખ્યો છે. માર્ગના જે નાયકો છે એ માર્ગના લૂંટારા થઈને બેઠા છે, આવું બોલતા હતા ત્યારે. વાત તો પહોંચતી હોય ને, પેલા લોકોને બી જરાક આકરું લાગે કે અરે રે, અમને માર્ગને લૂંટારા કહે છે. એક વેદના થાય છે જ્યારે કોઈ સત્પુરુષને સન્માર્ગનો વ્યવસ્થિત ખ્યાલ હોય છે, ત્યારે ઉન્માર્ગને સન્માર્ગ મનના માનનાર પ્રત્યેની એની વેદના કોઈ જુદી જાતની ઉત્પન્ન થઈ જાય છે. મૃત્યુથી અધિક વેદના થાય છે, એ વેદનામાંથી નીકળેલી વાત છે. હા, ચાલતા મત એટલે જૈનના નામે ચાલતો અને ચલાવાતો હતો એમ કેવું છે. જે નથી સમજતા એમ કે છે કે ભાઈડો નથી. અને થોડી સ્વામભેટ રાત્રે ચર્ચા ચાલી, શું બે ત્રણ ભાઈઓ ત્યાં ખાસ શ્રીમદના અનુયાયી છે, ત્યારે જે ચર્ચામાં રસ લે છે, થોડી પ્રશ્ન સામે મંડન ખંડનનો ને મધ્યસ્થાનો આવ્યો હતો, એટલે એ વિષય ઉપર જરા વિશેષ વાત ચાલી ગઈ. 20 મિનિટ ગઈ એના ઉપર ચાલી ગઈ, 45 મિનિટમાં આવી. ત્યારે કહ્યું કે શ્રીમદને લોકો વખતા નથી, ઓળખી શક્યા નથી. લોકો એમ માને છે કે એમને આ શ્વેતાંબર દિગંબરની કે સન્માર્ગની ઉન્માર્ગને કાંઈ ફેર પાડ્યો નથી, પણ એમણે ફેર પાડ્યો છે. જરાક ઊંડાણથી અભ્યાસ કરવા જેવો છે, એમના વચનોનો એમના પત્રોનો ઊંડાણથી અભ્યાસ કરવાની જરૂર છે. વડવામાં બધે જે સ્થાપના થઈ છે સ્વતંત્ર પ્રતિમા, એમના પછી થઈ છે. અને એમની નજીકમાં આવ્યા એ સંપ્રદાય બુદ્ધિ નથી છોડી શક્યા, એનો એ પુરાવો છે. અને એમને નથી ઓળખી શક્યા ને સમજી શક્યા, એનો એ તો પછી બીજી પેઢી ત્રીજી પેઢી ક્યાંથી સમજી શક્યા. આજે 20 વર્ષે એક 1 જનરેશન પીરિયડ ગણવામાં આવે છે, એક પેઢી પાસ થઈ જાય છે. આજે 100 વર્ષ થવા આવ્યા, હવે માનો કે આ ચોથી પેઢી એમને ગણાય, આપણે 5મી જો મૂકીએ તો ચોથી પેઢી ગણાય. આજે હવે જે પહેલી પેઢી ના સમજી શકી, ચોથી પેઢી એ તો ભાઈ અપેક્ષા રાખો તો કેવી રીતે મળવાની, એ પરિસ્થિતિ છે. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે, એટલો એમને ખ્યાલ છે કે આ બધી ગડબડ ચાલે છે. કોઈ ફિરકામાં મૂળ જૈન માર્ગ એ લોકો હજારો કાળ દૂર, એ તો લખ્યું છે કે મૂળ માર્ગથી આ જે વર્તમાન સંપ્રદાય છે એ કોટ્યાવધી જોજન દૂર ચાલ્યો ગયો એવું અમને લાગે છે. એ તો આગળ કઈ ગયા છે, તો ખ્યાલ છે કે સંપ્રદાયો કેમ ચાલે છે. તો સ્પષ્ટ છે કે નહીં, પણ ધ્યાન દેવું જોઈએ, ધ્યાન દેવું જોઈએ, એક એક વાત ઉપર ધ્યાન દેવું જોઈએ, કેટલી ગંભીરતા છે. સ્થિતિ કાં તમે જાણો છો, કાં સ્થિતિ વીતી ગઈ છે તે જાણે છે, અને એ ઘરે જાણે છે. સર્વજ્ઞ લઈ લીધા ત્યાં, ત્યાં હરી એટલે સર્વજ્ઞ લઈ લીધા, કે ત્યાં તો પરમેશ્વર જાણે છે. કાં તમે જાણો છો, સુભાષભાઈને લખ્યું છે કે તમે જાણો છો, સુભાષભાઈ તો બસ એમની હયાતીમાં દેહ ત્યાગ કરી ગયા, ત્યાર પછી તો પોતે 5 વર્ષ રહ્યા છે, 4.5 વર્ષ. એટલે સુભાષભાઈ તો એમના પહેલા વ્યતીત થઈ ગયા, નહીં તો હજી કાંઈ આવું આટલો ગોટાળો ન કદાચ થયો હોત. આજે તો એમના જે ઉત્કૃષ્ટ પાત્ર છે, કાલે એ પણ ચર્ચા થઈ, સુભાષભાઈ જે ઉત્કૃષ્ટ પાત્ર છે, તો એમનો તો ફોટો લગભગ નથી જોવામાં આવતો એમના આશ્રમમાં, અથવા બીજાને મુખ્ય કરે છે, એમને ગૌણ કરે છે, એવી પ્રગટ પરિસ્થિતિ જોવામાં આવે છે. સ્થિતિ કાં તમે જાણો છો, કાં સ્થિતિ વીતી ગઈ છે તે જાણે છે, એટલે પોતે જાણે છે, શું અને હરી જાણે છે. એ રીતે ચાલતા સંપ્રદાયની 5 નીતિમાં અને પોતાના અંતર પરિણતિની વાત, ઉદયના સંબંધમાં પોતાની પરિણતિ કેમ કામ કરે છે, એ બધી વાત 5 નીતિની અંદર બધી વાત મૂકી દીધી છે. એમાં તો કઈ સવાલ જ નથી, એમને જે બહારમાં જે પ્રતિભા ઉપસ્થિત થઈ હતી, તો એ અક્ષરદેવનો ભલે મર્મ નથી લોકો સમજતા, તો પણ એનો એક બાહ્ય પ્રભાવ એટલો છે કે ઘણા સંપ્રદાય છોડીને શ્રીમદ વાળા થઈ ગયા છે. એને સંપ્રદાયમાં જવું નથી ગમતું, વર્તમાન સાધુઓ ત્યાગીઓ પ્રત્યે એની શ્રદ્ધા નથી રહેતી, એને શ્રીમદ કંઈક બીજું કહે છે. પછી ભલે કંઈક બીજું કહે છે, એમાં કેટલું શું કહે છે ન પકડી શક્યા હોય, પણ જુદા પડી જાય છે સંપ્રદાયથી. એટલો તો એના અક્ષર દેહ નો બાહ્ય પ્રભાવ છે, બાહ્ય તેજ છે, એટલો એનો અંદરનું તેજ તો કોઈ અલૌકિક છે. એ તેજ પકડાય તો આત્માનો ઉદ્ધાર થઈ જાય, પણ એની બાહ્ય પ્રભામાં આવે તો પણ સંપ્રદાય થી એક વખત માણસ જુદો પડી જાય કે નહીં સંપ્રદાયની વાત ગડબડવાળી છે, આ પુરુષ કઈક બીજી જ વાત કરવા માંગે છે, અને એ વાતમાં કઈક છે, ભલે નથી સમજાતું પણ કઈક છે એમ સમજીને માણસ કુસંગથી છૂટી જાય, મિથ્યાત્મની તીવ્રતા અને આવરણ વધી જાય, એમાંથી છૂટો પડી જાય. એવો તો વિષય આજે બી ઊભો છે એમના અક્ષર દેહમાં.